පරත්කටම පත් පිළිගැන්නේ පිට දැනුන්දීම පරත් සබා පරාත්පාන අමාත්‍යතුමා.
ගරු කතානායකතුමනි, පළාත් පාලන ආයතන විශේෂ විධිවිධාන පනත්කෙටුම්පත ඉදිරිපත් කරනවා.
පළාත් පාලන ආයතන විශේෂ විධිධාන අනපේක්ෂිත සහ හදිසි අවස්ථාව කරුණු හේතුකොටගෙන ඡන්ද විමසීම පැවැත්වීම කල් තබන ලැබූ උතුරු පළාතේ ප්‍රාදේශීය සභා දෙකක් සම්බන්ධයෙන් අලුතින් නාම යෝජනා කැඳීම සඳහා සහ ඡන්ද විමසීම පැවැත්වීම සඳහා විධිවිධාන සැලැස්වීම සහ ඒ සම්බන්ධ හෝ ඊට ආනුෂංගික කාරණා සඳහා විධිවිධාන සැලැස්වීම සඳහා වූ පනත් කෙටුම්පතකි.
දෙවෙනිවර කීම කවදාද කරුම ඇමතිතුමනි? ඔව්, කරු දිනේ ශුනාන්දර මැතිතුමා පොයින්ට් බෝඩ. ඔව්,
අගමැතිතුමත් සභාවේ ඉන්න අවස්ථාවේදී පළාත් පාලන මැතිවරණයන් පැවැත්වීමට කලින් එකඟතාවයකට පැමිණ ප්‍රකාශයක් කරා රජය. තාම පළාත් පාලන ඇමතිතුමා මෙය ගැසට් නිවේදනය පිට කරලා නෑ. එසේ නොකිරීමෙන් අගමැතිතුමා ජනවාරි මාසේ ඡන්දය පවත්වන්නට හැකි වෙන්නේ නෑ. ඒ නිසා අගමැතිතුමා අද සභාවට ප්‍රකාශ කරනවාද කලින් ගත තීරණය පරිදි ජනවාරි මාසේ ඡන්දය පවත්වනවාද නැද්ද කියලා.
ගරු අගමැතිතුමා,
ඡන්දය පවත්වන එක බැතිවන කොමිසමේ වගකීමක් නෑ. මම සභාපතිතුමා එකත් කතා කරා, ඇමතිතුමාට ඉදිරිපත් කරන්න තියෙන පක්ෂනායකයන් කතා කරයි. අර සිංහලයි ඉංග්‍රීසි කෙටුම්පතේ වෙනස.
To correct by way of a resolution.
No, honorable member, honorable member, there is a change in that.
No problem on that. That's all.
How can you change? We all agreed with you, honorable speaker, that the resolution can move in a day, and that is settled. Now what will happen, as the PM says, PM has been advised by the local government ministry that they have to move a amendment.
No, but honorable member, the local government ministry has consulted the AG, and AG has said that the amendment must necessarily come.
So PM, the honorable, honorable Prime Minister, that the local government elections will not be held in Geneva.
It need not be postponed, it depends on it. In fact, I spoke to the election commission on this, whether we can get the amendment and how long it will take. I think the minister is presenting the amendment to cabinet next week.
Which means when he presents, he has to present, get approval, come to parliament. Parliament, when it comes to parliament, minimum of 1 month's delay. That means nominations cannot be gazetted for January, so elections will be...
One of the issues that have been discussed is whether you can gazette it and then get the amendment to catch up on it. That's something that we have to discuss.
No, but it can be, the minister can present on the 29th, 30th, 31st when we're having the...
No, you can't.
We can meet for half an hour earlier.
Constituent Assembly is different to party.
No. Before the Constituent Assembly, we can meet for half an hour.
Speaker,
then you have... Then
we need not meet in this chamber. We can have a party leaders meeting and discuss it. That will be much better.
No, we can come to an agreement. The thing is, it takes time, Honorable Prime Minister, and that period delays the election by another 2 months. This is the issue.
Shall we? I'll get the minister also and hold a discussion on that.
No, but if we agree by resolution, that correction can be made by Parliament.
Yeah.
So if that is done, that correction is made by Parliament, there won't be any delay.
But the minister is not agreeable to that, honorable Prime Minister.
Prime Minister is agreeable.
But
what
is the
minister?
Not agreeable. He said he has advice from the AG.
No, honorable Prime Minister, if the House wants, if you are agreeable, we had agreed. What is this? How can the minister say, I'm not agreeable? Why did he move in English when he should have moved in Sinhala? Yeah. He moved in English and he's only trying to delay the election. Unnecessary, no, Prime Minister. By resolution, we can correct it.
Yeah. No, shall we get the AG's opinion also if that's not a problem? No, I was not here when you all discussed all this and also what we do with Ambagamua and Kalmune. But I was told yesterday, I think one of the members, the member of the JVP took this up with me. I spoke to the minister. So then I spoke to the Commission of Elections on this amendment issue. So I think best is we hold a party leaders conference next week. But the amendment will come to cabinet on Tuesday. We can meet next week.
So after Tuesday, we can meet, Honorable Prime Minister, after Tuesday.
After Tuesday, we can meet. We have no issue at all.
We can meet. Yeah. But
no, we'll try and we will try to expedite it. That's the best thing. You want it? Yeah.
How can we expedite PM? Constitutionally, any citizen can challenge. Yeah. We can agree, but yeah. A citizen can challenge. But if we go by resolution,
I have no problem with it.
Yes,
but
that's right.
Since he said the AG, we have to ask the AG. AG had gone to Bahamas. He's returning on Sunday. I also want to speak to him.
I hope he doesn't end up in Cuba.
He won't end up in Cuba.
No, so if the House agrees, I can agree the for the resolution, there are no problem.
Yeah.
Yojana Pilimada Danundima, Parliamentary Garu Sabanayakatuma. Yojana Dekar.
I move item 2.
Sabayakada.
Aye.
Number Yojana Tuna, Garu Sabanayakatuma.
I move item 3, sir.
Sabayakada.
Aye.
Yojana Hatara. Garu Sabanayakatuma.
I move item 4, sir.
Sabayakada.
Aye.
Yojana Paha. Garu Sabanayakatuma.
I move item 5.
Ekangada.
Aye.
Garu Bandural Bandarikota Mattuma Panat Pesumaya Idiripat Kirima.
Garu Kathanayakatumani Hesha Mitratta Padanama Sansthagatha Kirime Panat Ketum Patta Mama Idiripat Karami.
Yojana Visthara Kala Yutuyi. Nayak Mamututi. Nayak Patte Vishayanka 1 Motor Vahana Panath Yatrathe Niyoga Anumatha Kirimata. Garu Nimal Siripal Silla Amatthituma.
Garu Kathanayakatumani Motor Vahana Panate, Pasuni Vaganti, Devan Upavaganti, the Dhanavani Vaganti, Samaga Kiwi, Tisatis Hatuni Vaganti Atate, Mavisin Sadhana Lada, Dedas Dahati, September, Visitaka Dinati, Dedas Tisata Alaira Kusitunadarana, Ativisha Gasset Patre Maging Sansodita, Dedas Dahati, September, Atadinati, Dedas Tispa Alaira Panaseka Darana, Ativisha Gasset Patre Parakaran Lada, Dedas Dahate, Dahai, Nawanadin Idripatkan Lada, Niyogaya, Anumata Kirima Sandaha, Mema Garu Sabaha Veta Idripatkan Kamatemi, May Pilibandava, Sankshipta U Satahanak Tibenama, Mere Ekta Itihase Kutienama, Dedas Dahatuna Vasaredi, Triro, the Niyamane Sandaha U Niyoga, Anka Ekda Satasi Vishak Alairak Tisaka Saha. Dedas Dahatuna Juli Tisok in the Gasset Patre Maging, Hitabu Provahana Amati Varia Prakashita Patkara. A Niyoga Vulta Gastu Niyaman Etaha, Maging Arakshavata, Niyoga Atulatuna. May Niyoga Dedas Dahatune Dahai Dahatu in the Parliament to Anumatheta Idripatkara. Eight May Niyoga Atulat Gasset Patre, Parliament to Sabahata Nuatara, Dirga Kaliakise, Niyaya Pustake, Yojana Vaklisa, Pamana Kantar Gatuna. May Gasset Nivedane Sambandeng, Three Road Ratha Sangam, Daddy Vivachan Elekaratra, Visheshing, Millenniamanator, Atulat Kuratibu, Nyoga Sambandeng, Yurudata Palauna. Eat a Pasuapatu Garu Pravahana Amati Varea, May Nyoga Sanso the Nekirima Sadaha, Dedas Palawe Pahai Tumunidin Lipien, Three Road Ratha Nyoga Samata Kirima Sadahu Yojanava, Parliamentary Nyaya Patring, Ivatkara. එවකට ප්‍රවාහන ලේකම්වරයා ලබා දුන් උපදෙස් මත මගින්ගේ ආරක්ෂාව සම්බන්ධයෙන් පමණක් නියෝග ඇතුළත් කර ආයතන සමග සාකච්ඡා කර නව කෙටුම් පතක් සකස් කරා. ඒ අනුව 2001 ඇලිරක් 2 දරන 2017 1යි 9 දිනති ගැසට් නිවේදනයේ මගින් ඒවා ප්‍රකාශයට පත් කරා. ඒත් මේ ගැසට් නිවේදනයේ යම් යම් කරුණු සම්බන්ධයෙන් ත්‍රිරෝධ සංගම් විසින් ඉදිරිපත් කරන ඉල්ලීම් සලකා බලා Never the three roads Sambandeng, Gasset Nimedane, Sanso the Nakimita, Piora Gatta. Vijayam Katana Akatumani, three roads Pata Sangam Samaga, Deed the Gan, Wata Ganana Vak, Deed the Saka Chakirim, Pasetamai, Dedasis Pai Anka Dedasis Pai Rirak Panaseka, Dedas Danami Name, Atavin Dinak, Gasset Patre, Prakashita, Patkara.
What a phrase may have come in the new Katana Akuma Molas and Bandinet.
Ghar Nimasi, I am a Gasset Patre Anu, me, Niyoga Kriyatmak Kalai Thu Dinaya, 2018 October Maase Thibune. Namut Three Road Sangam Navatat Karunu Idiripat Kara, me Sandaha Tawat Yam Kala Parasyak Laba Denda Kila. E Anuwa නියෝග ක්‍රියාත්මක කළ යුතු දිනේ 2018 පළවෙනි මාසේ පළවෙනි දිනේ බෑට පත් කිරීමෙනුත් සිංහල භාෂා පිටපතේ මුද්‍රණ දෝෂ නිවැරදි කිරීම සඳහාත් 2037 ඇලිරක් 23 සහ 2017 9/22 දරන ගැසට් පත්‍රයේ මම ප්‍රකාශයට පත් කරා. ඒ අනුව මේ ගැසට් නිවේදනයෙන් ත්‍රිරෝද රත නියාමනයේ පිළිබඳව පහත සඳහන් කරුණු ඇතුළත් කරලා තිබෙනවා. මෝටර් රථයේ මගී මැදිරියේ දකුණු පස දොරටු අර්ධ වශයෙන් හෝ පූර්ණ වශයෙන් ලබා වසා තැබීමට නියෝග කරලා තිබෙනවා. වැඩිහිටියෙක් හා ළමයෙකු සඳහා වෙන් කළ යුතු අවම ඉඩ ප්‍රමාණය සඳහන් කොට තිබෙනවා. ත්‍රීවේ රෝද රථ සඳහා නියමිත වේග සීමාවන් අනුගත විය යුතු බව දක්වලා තිබෙනවා. මාර්ගයේ ගමන් කරන අවස්ථාවේදී අත්පත්‍රිකා දැන්වීම් බෙදා හැරීම නොකළ යුතු බව හා වාහනයෙන් පිටතට නිරායන පරිදි භාණ්ඩ රැගෙන නොආ යුතු බව සඳහන් කරලා තිබෙනවා. වේගමානය වාමුවා පිස්න වායු ටයර අමතර රෝදය වැනි අවශ්‍ය උපකරණ අනිවාර්යයෙන්ම සවිකළ යුතු බව සහ මාර්ගයේ භාවිතා කරන අන් පුද්ගලයින්ට බාධාවන හෝ පීඩාවන ආකාරයේ ශබ්දයක් ඇතිකරවන උපකරණ ත්‍රිරෝද රථයේ සවිකළ යුතු නැති බවට නියෝග කරලා තිබෙනවා. මගී ජනතාවගේ දැනගැනීම සඳහා රියදුරාගේ හා වාහනයේ තොරතුරු රියදුරු අසනුව පිටපස ප්‍රදර්ශනය. ඔබතුමා දන්නවා මේ බොහෝ රටවල් වල ටැක්සි එක හරි ඒ කුලී රථයක හරි ඒ රියදුරාගේ ෆොටෝ එක නම්බරේ ටෙලිෆෝන් නම්බරය අයිතිකරුගේ විස්තර ඒ සියල්ලම දන්නවා තියෙනවා. මොකද යම් අතවරයක් කරදරයක් වුණොත් ඒ පිළිබඳව අවශ්‍ය තොරතුරු දීමට පුළුවන් වෙන පරිදි. ඒ වගේම ඔබතුමා දන්නවා මේ ත්‍රිරෝද රථ සඳහා අපිට මේ අය කළ යුතු මුදල පිළිබඳ නියාමනයක් නැහැ. නමුත් ත්‍රිරෝද රථ හිමියන් නියාමනයක් අපි මීටරයකට කියන්නේ කිලෝමීටර රුපියල් 25ද 30ද 40ද කියලා දානවට කැමතිත් නැහැ. නමුත් අපි ඒක නිසා කල්පනා කරා මේ අයක සමග සාකච්ඡා කරලා අනිවාර්යයෙන්ම ටැක්සි මීටරයක් හයි කරන්න ඕනි. මීටරයක් හයි කරාම කෙනෙක් කිලෝමීටර රුපියල් 25ක් අය කරන්න පුළුවන්. තව කෙනෙක් 30ක් අය කරන්න පුළුවන්. එතකොට මංගියාට චොයිස් එකක් තියෙනවා, තෝරා ගන්න අවස්ථාවක් තියෙනවා කොයි මීටරේද යන්නේ කියන එක. ඉතින් ඒ නිසා අපි කල්පනා කරා එවැනි මීටරය අනිවාර්ය කරන්න. ඒකට සියලුම ත්‍රිවීල් සංගම් කැමති වුණා. ඉතින් ඒ නිසා අපි ආරම්භයක් වශයෙන් ත්‍රිවීල් රථවල මීටරයක් අනිවාර්යයෙන්ම සවිකළ යුතුයි. ඒ වගේම යම් කෙනෙක් රිසිට් එකක් ඉල්ලුවොත් රිසිට් එකක් ලබා දිය යුතුයි ගිය ගමනට. එතකොට මේක සොයන් ආකාරයෙන්ම මේ ගාස්තුව පාලනය කිරීමක අනිවාර්යයෙන්ම සිදු වෙනවා. අපි හිතමු කවුරු එක්කෙනෙක් යම් ත්‍රිවීල් රථයක ගිහිල්ලා දන්නවා මේ රියදුර යන ත්‍රිවීල් රථේ මට නුවේගොඩ ඉඳන් කොළඹ කොටුවට යන්න ගියේ රුපියල් 500යි. තව කෙනෙක්ගේ ගියාම රුපියල් 450 නම් එයා ඊළඟ දවසේ 450යි රථේ යයි. ඉතින් ඒ නිසා මේ මෙවැනි ස්වයං වාරණයක් ඇති කරලා මේ මිල පාලනය කිරීම සඳහා ක්‍රමවේදයක් අප විසින් සකස් කරලා තියෙනවා. ඊළඟට මෝටර් ට්‍රයිසිකල් එක නිෂ්පාදන ලකුණු ඇති විස්තරාත්මක තොරතුරු හැර වෙනත් අනවශ්‍ය තොරතුරු ප්‍රදර්ශනය නොකළ යුතු බව. ඒ කියන්නේ දැන් බොහෝ විට මේ ත්‍රිවීල් රථවල පිටත විවිධ ඡායාරූප චිත්‍ර විවිධ දේවල් ඇඳලා තියෙනවා. ඉතින් ඒක එතකොට පාරේ යන අයගේ අවධානය ඒ සඳහා යොමු වෙන්න පුළුවන්. ඒ නිසා අපි කියලා තියෙනවා විශේෂයෙන්ම නිෂ්පාදක විසින් ලකුණු කර ඇති විස්තරාත්මක තොරතුරු හැර වෙනත් අවශ්‍ය තොරතුරු ප්‍රදර්ශනය කළ යුතු නැහැ කියලා. ඉතින් ඒ නිසා මේවා ඉතාම මේ රටේ ගමනාගමන ක්ෂේත්‍රය වඩාත් ශක්තිමත් කිරීම සඳහා අත්‍යවශ්‍ය තොරතුරු සහ නීති රීති පද්ධතියක්. විශේෂයෙන්ම කියන්න ඕනේ ත්‍රිරෝද රථවලින් විශාල අනතුරු ප්‍රමාණයක් සිදු වෙනවා. 2014 වර්ෂයේ සිදු වූ 400 අනතුරු වලින් 17%ක්ම වෙලා තියෙන්නේ මාර්ග අනතුරු සංඛ්‍යාව 274ක්. 2015 මාර්ග අනතුරු සීර දහටයි එක තුන්සිය විසි අටක් මාර කනතුරු සංඛ්‍යාව. දෙදස් දාසේත් සීයට දහටයි. එනිසා සීයට දාහතක දහටක අනතුරු මාරක අනතුරු ඇතිවීමේ ප්‍රවණතාවයක් තියෙනවා ත්‍රීරෝධ රථ තුළින්. ඉතින් ඒ නිසා ත්‍රීරෝධ රථ පිළිබඳව මෙවැනි ආකාරයක නියාමනය කිරීමක ඉතාම අවශ්‍යයි. ඒ කියන්නේ අපේ රටේ 2007 සිට 2016 දක්වා අවුරුදු කාලය තුල සිදු වූ රියානතුරු ගාන ගත්තනම් 2007 සම්පූර්ණ රියානතුරු ප්‍රමාණය 31980යි. ඒකෙන් 2400 දෙන්නෙක් මිය ගිහිලා තියෙනවා. 2008 29864යි. එයින් 2328 දෙනෙක් මිය ගිහිලා තියෙනවා. 2009 රියානතුරු සංඛ්‍යාව 33094යි. එයින් 2413ක් මිය ගිහිලා තියෙනවා. 2010 37653යි. මිය ගිය සංඛ්‍යාව 2721යි. 2011 40250යි. මිය ගිය සංඛ්‍යාව 2677යි. 2012 42145යි. මිය ගිය සංඛ්‍යාව 2444යි. 2013 37877යි. මිය ගිය සංඛ්‍යාව 2362යි. 2014 35969යි. මිය ගිය සංඛ්‍යාව 2440යි. 2015 38105යි. මිය ගිය සංඛ්‍යාව 2817යි. 2016 39200යි. මිය ගිය සංඛ්‍යාව 3020යි. එහෙම බලනකොට 2007 සිට 2016 දක්වා සම්පූර්ණ අනතුරු සංඛ්‍යාව 36167167යි. නියෝජ්‍ය කතානායකතුමනි, මිය ගිහිලා තියෙනවා 25624. මං හිතන්නේ උතුරු නැගෙනහිර යුද්ධයේදී අපේ මිය ගිය සොල්දාදුවන්ගේ සංඛ්‍යාවට වඩා ප්‍රමාණයක් ක්‍රියානතුරු වලින් මේ අවුරුදු 10ේදී මිය ගිහිලා තියෙනවා. ඒ නිසා ක්‍රියානතුරු පිළිබඳව අපි වඩාත් සැලකිල්ලකින් කටයුතු කරන්න ඕනේ. විශේෂයෙන්ම මේ රියානතුරු පිළිබඳව ඒ සැලකිල්ලෙන් කටයුතු කිරීමේදී, ඒ අවධානය යොමු කිරීමේදී දුම්රිය හරස් මාර්ගවලින්, ඔබතුමා දන්නවා හරස් මාර්ගය වහලා තියෙද්දිත් සමහර අය බයිසිකල් හරස් මාර්ගය අස්සෙන් දානවා. ඊළඟට අනවධානයෙන් වාහන පදවනවා. ඒ නිසා මම දුම්රිය හරස් මාර්ග වල ඒ විදියට නොසැලකිල්ලෙන් පදවන අයට දඩය රුපියල් 25000 දක්වා වැඩි කිරීමට මං යෝජනා කරලා තිනවා. ඒ කාරණයත් ඉදිරියේදී විශේෂයෙන්ම ඒ දුම්රිය හරස් මාර්ගවල වාහන දුම්රිය ගැටීම් 84ක් මේ අවුරුදු සිදු වෙලා තියෙනවා. දුම්රිය වාහන හරස් මග ගේට්ටුවල ගැටීම නිසා සිදු වූ හානි 506ක් වාර්තා වෙලා තියෙනවා. දුම්රිය මගින් ඇදවැටීම නිසා අනතුරු 76ක් සිදු වෙලා තියෙනවා. දුම්රිය මාර්ග හරහා ගමන් කිරීමේ සිදු අනතුරු සංඛ්‍යාව 436ක් වෙලා තියෙනවා. ඉතින් ඒ නිසා අපි මහා මාර්ගයේ පමණක් නෙමෙයි මේ දුම්රිය මාර්ගත් ආශ්‍රිතව සිදුවෙන මේ අනතුරු පිළිබඳව වඩාත් අවධානයකින් අපි යොමු කළ යුතුයි. ඒ වගේම විශේෂයෙන්ම මේ ත්‍රීවීලරවල රියදුරන්ගේ සංයමය පිළිබඳව දැන් අද කරන්නේ වයස අවුරුදු 18 ඉවරුන හැටියම කෙනෙක් ත්‍රීවීල් එලවන්න බලපත්‍රයක් අරගෙන කෙලින්ම ත්‍රීවීල් එකක් එලවනවා. අපිට පෙනී ගිහිලා තියෙනවා විශේෂයෙන්ම මේ අඩු වයසෙන්, කියන්නේ ජීවිතයේ අත්දැකීම් අඩු හුඟාක් තරුණයන් මේ විදිහට ත්‍රීවීල් එලවීම නිසා එක්තරා ආකාරයකින් මේ ත්‍රීවීල් අනතුරු වැඩිවීමක් සිදු වෙලා තියෙනවා කියලා. නමුත් දැනට අපේ තියෙන නීති පද්ධතිය අනුව විශේෂ වයස සීමාවක් නොමැතිව ත්‍රීවීල් රථ ධාවනය කිරීම සඳහා අපි බලපත්‍ර නිකුත් කරලා තියෙනවා. ඒ නිසා මම සංශෝධනයක් ගෙන ඒමට ඉදිරියේදී බලාපොරොත්තු වෙනවා. වයස අවුරුදු 35 අඩු අයට ත්‍රීවීල් කුලියට දුවන ත්‍රීවීල් එළවීමට අපි අවසර දෙන්නේ නැහැ. නමුත් දැන් ගත්ත අයට කරන්න දෙයක් නැහැ. ගත්ත අයට ওই විදිහට කරන්න පුළුවන්. ඒ අයට හානියක් නොවන ආකාරයට ඉදිරියේදී ඒ නීතිය අපි ක්‍රියාත්මක කිරීමට අපි බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අපි මේ ත්‍රීවීල් ප්‍රමාණය දැන් මිලියනයකට වැඩි. ත්‍රීවීල් ප්‍රමාණය අපේ පාරවල්වලට දරන්නට පුළුවන් කමක් නැහැ. ඒ නිසා අපි යම් ආකාරයකින් ත්‍රීවීල් රථ තව තවත් මේ මාකට් එකට මේ විලඳපොලට එන එක අපි
පාලනය කරනවා.
පාලනය කිරීමේ ප්‍රතිපත්තියක් මං හිතනවා අපේ මුදල් ඇමතිතුමාවත් ගෙන එන්නට ඕන. මොකද අපිට සම්පූර්ණයෙන් යමක් තහනම් කරන්න බැහැ. නමුත් දැන් තියෙන ත්‍රීවීල් ප්‍රමාණය ඇති. නැත්තම් වෙන්නේ ත්‍රීවීල් හයර් වලට ගහ ගන්නවා. ආ ත්‍රීවීල් පාක් වලට ගහ ගන්නවා. ඒක හේතුව අවශ්‍ය ප්‍රමාණයට වඩා අතිරික්තයක් තිබෙන එක. බස් රථත් එහෙමයි. දැන් බොහෝ අය ගිහිල්ලා බස් රථයක් ගන්නවා. නමුත් බස් රථ වලට අපිට රූට් පර්මිට් දෙන්න පුළුවන් කමක් නැහැ. ඉතින් ඒ නිසා ත්‍රීවීල් සහ බස් රථ. අනිත් එක බස් රථ අපි ගෙන්වීමේදී අපි පුළුවන් තරම් දුරට ඉලෙක්ට්‍රික් බසස් ගෙන්වන්න බලාපොරොත්තු වෙනවා. අපේ මුදල් ඇමතිතුමා එක්කත් කතා කරා. මේ පරිසර දූෂණය මෙයා වැළැක්වීමට අපි කෙමෙන් කෙමෙන් මේ විදුලියෙන් දුවන ත්‍රීවීල් බස් රථ ඒ වගේම කාර් මේවා අපේ වෙළඳපොළට අපි වැඩි වැඩියෙන්ම ඉදිරිපත් කළ යුතුයි. ඒ පිළිබඳවත් ඉදිරි කාලයේදී අවශ්‍ය වැඩ කටයුතු කරන බව ප්‍රකාශ කරන්න කැමැති.
ගෞරවනීය බජාජ් හදන්න ඉන්දියාවේ එනවුත් දිල්ලි නගර බොම්බේ නගරයේ තහනම්.
නමුත් අපිට ඉතින් එහෙම තහනම් කරන්න පුළුවන් කමක්
නැහැ. නගරයේ සමහර පාරවල් වල තහනම් කරන්න
ඒවා ඩිස්කරේජ් කිරීමේ වැඩපිළිවෙලක් කරන්න ඕනේ. ඒ වගේම අද බොහෝ විට අපේ පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීතුමන්ලා අහන්න පුළුවන් ප්‍රශ්නයකට මම දැම්මම උත්තර දෙන්න කැමතියි. ඒ තමයි අද රෑ සිට දුම්රිය වැඩ වර්ජනයක් සිදු වෙන බව දන්වලා තියෙනවා. මේ පිළිබඳ පසුබිම මම කියලා දෙන්නට ඕන. ඒ තමයි ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, දුම්රිය මෙහෙයුම් අධිකරණ කළමනාකාර සේවාවට අයත් තනතුරු සඳහා විශේෂයෙන්ම දුම්රිය මෙහෙයුම් අධීක්ෂණ නිලධාරීන්ගේ වෘත්තීය සමිති සන්ධානය. මේකට දුම්රිය එන්ජින් ඩ්‍රයිවර්ස්ලා ඒ වගේම ගාඩ්ලා ස්ටේෂන් මාස්ටර්ස්ලා ඊළඟට අනිත් පාලකවරු මේ සියලු දෙනාගෙන්ම සමන්විත සංගමයක්. මේ අය සියලු දෙනාම ඔවුන්ගේ වැටුප් තලය MP1 සහ MP2 ලෙස සංශෝධනය කරන ලෙස ඉල්ලා සිටියා. මේ පිළිබඳව අපේ අමාත්‍යංශය සමගත් සාකච්ඡා කරා. ඊට පස්සේ ඔවුන් අග්‍රාමාත්‍ය ලේකම්තුමා එක්ක සාකච්ඡා කරලා අග්‍රාමාත්‍ය ලේකම්තුමා ඒ කරන ලද සාකච්ඡාව පදනම් කරගෙන මේ ඔවුන් ඉල්ලන ආකාරයට ඒ වැටුප් ව්‍යූහය සකස් කරන දෙන ලෙස වැටුප් හා සංඛ්‍යාතන කොමිසමට දැනුම් දුන්නා. ඉතින් නමුත් වැටුප් හා සංඛ්‍යාතන කොමිසම ජාතික වැටුප් හා සංඛ්‍යාතන කොමිෂන් සභාව ඒ ඉල්ලීමට එකඟ වුණේ නැහැ. මා ළඟ තියෙනවා ජාතික වැටුප් හා සේවක සංඛ්‍යා කොමිෂන් සභාව එවන ලද ලිපිය. ඒ ලිපියේ මෙන්න මෙහෙමයි සඳහන් වෙන්නේ. ඒ ලිපියේ කියනවා මේ අනුව ඉහත වැටුප් ක්‍රම දෙක ලබා දුනොත් රාජ්‍ය සේවයේ බොහෝ තනතුරු ධාරීන්ද වැටුප් ඒ හා සමගාමීව සංශෝධනය කරන ලෙස ඉල්ලීම ඉදිරිපත් කිරීම නොවැළැක්විය හැකි වනු ඇත. එබැවින් ජාතික වැටුප් හා සේවක සංඛ්‍යා කොමිෂන් සභාවට එම වැටුප් ක්‍රම දෙක ලබා දීම නිර්දේශ කළ නොහැකි බව තීරණය කරනු ලැබුව ඇත. ඉතින් මෙයාගේ ඉල්ලීම දෙන්න බෑ කියලා වැටුප් ජාතික වැටුප් හා සේවක සංඛ්‍යාත කොමිෂන් සභාව කියනවා. ඒ විතරක් නෙවෙයි, MP2 වැටුප් කේතකයන් ලබා දීම සම්බන්ධයෙන් දැඩි විරෝධයක් සෞඛ්‍ය වෘත්තිවේදීන්ගේ ඒකාබද්ධ බලමණ්ඩලය මගින් මේ කොමිෂන් සභාවට දන්වා ඇත. ඉතින් දුම්රියායට මේක දුන්නොත් එහෙම ඊළඟට වෙන්නේ සෞඛ්‍ය ක්ෂේත්‍රයේ අඛණ්ඩ වර්ජනයක් එයි. ඉතින් මේක මේ කාරණය අපේ වෘත්තීය සමිති තේරුම් ගන්න ඕනේ. ඉතින් එහෙම කියලා මේ ගමනාගමන සේවාව අඩාල කරන්න කටයුතු කරන එක ඉතාම වැරදි. මේක අපි පුළුවන් තරම් උත්සාහ ගත්තා මේ අවශ්‍ය දේවල් ඉෂ්ට කරලා දෙන්න. නමුත් මේ කියන ප්‍රායෝගික ගැටලු තියෙනවා. ඉතින් ඒ නිසා මගේ නියෝජ්‍ය අමාත්‍යතුමා දැනටත් ඒ සංගම් සමග තවදුරටත් සාකච්ඡා කරනවා. ඒ වගේම සෞඛ්‍ය වෘත්තිවේදීන්ගේ ඒකාබද්ධ බලමණ්ඩලය මට මේ කියලා තියෙනවා. දුම්රියද රාජ්‍ය පරිපාලන චක්‍රාංග ලේකන 3/2016 මගින් සෞඛ්‍ය සේවයේ වෘත්තීන් සඳහා ලබා දී ඇති වැටුප් සංකේත හා වැටුප් පරිමාණ දුම්රිය දෙපාර්තමේන්තුවේ සේවා කණ්ඩවලට ආදේශ කිරීමට විරෝධය පළ කිරීම. ඉතින් මේව වෘත්තීය සමිති සමිතිය අතර තියෙන ප්‍රශ්න ගරු කතානායකතුමනි. කොහොමද මේවා විසඳන්නේ? අපි කොච්චර උත්සාහ ගත්තත් මේ වෘත්තීය සමිති එක එකිනෙකාට අවියමෝරාගෙන අරයට දෙනවට අපි විරුද්ධයි කියනකොට අපිට මේවා විසඳීමේ හැකියාවක් නැහැ. ඒ නිසා මම මේ අවස්ථාවේත් ඉතාම කාරුණිකව අපේ දුම්රිය වෘත්තීය සමිතියෙන් ඉල්ලා සිටිනවා දුම්රිය සේවාව අඩාල කරන්න එපා. ගිය සැරේ එක දින වැඩ වර්ජනයෙන් මිලියන 17ක පාඩුවක් දුම්රියට සිදු වුණා. දුම්රිය මිලියන 6000ක විතර පාඩුවකට අවුරුද්ද කළ දුවන්නේ. ඒ නිසා මේ විදිහට දුම්රියට රජයට පාඩු කරලා මගී සේවාවන් අඩාල කරන්නේ නැතුව මේ වැඩ වර්ජනය අතහැරලා දාලා එන්න කියලා මං ඉතාම කාරුණිකව ආරාධනය කරනවා. ඉතින් එහෙම කරේ නැත්තම් අපටත් දැඩි පියවර මේ පිළිබඳව ගන්නට සිදු වෙනවා. මගී ප්‍රවාහන සේවය යථාවත් කිරීම සඳහා. ඒ වගේම ඔබතුමා දන්නවා ගේසරේ දුම්රිය වර්ජනය ඇති වුණු අවස්ථාවේදී ජනතාව කුපිත වුණා. කුපිත වෙලා පහර දෙන්නට තැත් කරා. ඒ නිසා මේකෙන් වෙන්නේ මෙවැනි වැඩ වර්ජන තුලින් වෙන්නේ ජනතාවට සංවේදීතාවයකින් යුක්ත සේවාවන්. මේ විදිහට කඩාකප්පල් කරොත් ජනතාව නීතිය අතර ගන්නත් පුළුවන්. ඒක හොඳ දෙයක් නෙවෙයි. මං එහෙම වෙයි කියලා ප්‍රාර්ථනා කරන්නේ නමුත් එහෙම වෙන්න ඉඩ තියෙනවා. ඉතින් ඒ නිසා අපි ඉතාම කරුණාවෙන් ඉල්ලා සිටිනවා ඒ වෘත්තීය සමිතිවලට ඇවිල්ලා සේවයට වාර්තා කරන්න. මේවා තවදුරටත් වැටුප්පා සේවක සංඛ්‍යාත කොමිෂන් සභාව කියලා කියන්නේ. ඒක වෘත්තීය කොමිෂන් සභාවක්. ඒක සාකච්ඡා කළා මේ කාරණය විසඳා ගන්න කියලා ඉල්ලා සිටිමින් මගේ කතාව අවසන් කරනවා. මේ නියෝග සඳහා පාර්ලිමේන්තුවේ අනුමැතිය ලබා දෙන ලෙස ඉල්ලා සිටිනවා. බොහොම ස්තුතියි.
Honorable Charles Nivalnath, you have 20 minutes.
நன்றி பிரதி சபாநாயகர்களே. போக்குவரத்து அமைச்சினால் கொண்டு வரப்பட்ட திருத்தம் தொடர்பாக என்னை பேச அனுமதித்தமைக்கு நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். இலங்கையில் அதிக விபத்துகள் ஏற்பட்டு கொண்டிருக்கிறது. அந்த வகையில் விபத்துக்களை தவிர்ப்பதற்காகவும் முச்சக்கர வண்டிகளுடைய பாதுகாப்பை முச்சக்கர வண்டியில் பயணிக்கின்ற பயணிகளுடைய பாதுகாப்பை உறுதிப்படுத்துவதற்காகவும் கௌரவ அமைச்சர் அவர்கள் இந்த முன்மொழிவை பாராளுமன்றத்தில் முன்மொழிந்திருக்கின்றார். உண்மையில் அவர் குறிப்பிட்ட விடயங்கள் வரவேற்கத்தக்கது. ஒரு மனிதனுடைய இறப்பு அது விபத்தால் நடைபெறுகின்ற போது அந்த நாட்டினுடைய அரசாங்கத்தினுடைய திட்டமிடல்களில் பிழை இருப்பதாகத்தான் கூற முடியும். அந்த வகையில் நாட்டில் ஏற்படுகின்ற விபத்துகளின் மூலம் ஏற்படுகின்ற இழப்புகளுக்கு அதாவது அவர்கள் இழப்புகளுக்கு போக்குவரத்து அமைச்சு கூடின கவனம் எடுக்க வேண்டும். அந்த வகையில் பல திருத்தங்கள் இங்கே முன்மொழியப்பட்டிருக்கிறது. கௌரவ அமைச்சர் அவர்கள் அந்த திருத்தங்களை நான் வரவேற்கின்றேன். ஏனென்று சொன்னால் விபத்துகள் எங்களுடைய நாட்டில் மிகவும் அதிகரித்த வண்ணமே இருக்கிறது. அதை குறைக்கிறதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும். அந்த வகையில்தான் இந்த முன்மொழிவுகள் இங்கு இடம்பெற்றிருக்கிறது. ஆனால் இதில் ஒரு விடயம், சட்டங்கள் திருத்தப்படுவதன் மூலம் அந்த சட்டத்தை அமுல்படுத்துவது, அந்த சட்டத்தை நாட்டில் நடைமுறைப்படுத்துவது மிகப்பெரிய சவாலாக இருக்கின்றது. கௌரவ அமைச்சர் அவர்களே, போக்குவரத்து பிரிவு போலீஸார் நான் நினைக்கின்றேன் இந்த போக்குவரத்து சட்டங்களை சரியாக அமுல்படுத்துவதில்லை என்பதுதான் என்னுடைய கருத்தாக அமைகின்றது. ஏனென்று சொன்னால் நாட்டில் பல நல்ல சட்டங்கள் இருக்கின்றது. அந்த சட்டங்களை சரியான முறையில் நடைமுறைப்படுத்துவது மிகப்பெரிய சவாலாக இருக்கிறது. போக்குவரத்து கண்காணிப்பு போலீஸாருக்கு அந்த பொறுப்பு இருக்கிறது. ஆனால் போக்குவரத்து கண்காணிப்பு போலீஸார் வந்து நான் நினைக்கின்றேன் ஒரு பாராளுமன்ற உறுப்பினரை விட ஒரு ஆட்டோ பாராளுமன்ற உறுப்பினருக்கு செய்ய முடியாத காரியத்தை ஆட்டோ சாரதிகள் செய்யக்கூடிய வகையில் போக்குவரத்து போலீஸுக்கும் ஆட்டோ சாரதிகளுக்கும் இடையில் ஒரு நெருங்கின உறவுகள் இருக்கிறது. இதன் அடிப்படையில் இந்த சட்டத்தை சரியாக நடைமுறைப்படுத்துவதற்கு கௌரவ அமைச்சர் அவர்கள் போக்குவரத்து துறைக்கு பரிந்துரை செய்ய வேண்டும். இந்த சட்டங்கள் சரியாக நடைமுறைப்படுத்தப்பட்டால் எங்களுடைய நாட்டில் விபத்துகள் குறையும். ஏனென்று சொன்னால் மிகப்பெரிய விபத்துகள், பல உயிர்கள் இழக்கப்படுகின்ற விபத்துகள் ஆட்டோக்களாலும் டிப்பர்களாலும் தான் இந்த நாட்டில் மிகப்பெரிய இழப்புகள் நடைபெறுகிறது. அந்த வகையில் இந்த திருத்தத்தை நான் வரவேற்கின்றேன். அதே நேரத்தில் கௌரவ அமைச்சர் அவர்களே, நான் ஏற்கனவே தங்களிடம் குறிப்பிட்ட விடயம் வவுனியா பஸ் தரிப்பு நிலையம் பல மில்லியன்கள் ரூபா செலவில் கட்டப்பட்டு இன்று மத மக்கள் பாவனைக்கு விட முடியாத ஒரு சூழ்நிலை இருக்கிறது. கௌரவ அமைச்சர் அவர்களே, இதில் நான் நினைக்கின்றேன் தங்களுடைய கவனம் குறைவாக இருக்கின்றதா அல்லது தங்களுக்கு இலங்கை போக்குவரத்து சபை கட்டுப்படவில்லையா என்பது எனது சந்தேகமாக இருக்கின்றது. ஏனென்று சொன்னால் நீங்கள் அந்த பஸ் தரிப்பு நிலையத்தை திறந்து வைத்தபோது கூறியிருந்தீர்கள், வடமாகாண சபையை ஒரு எப்படி நீங்கள் கூறினீர்கள் என்றால் போச்சியில் பால் கொடுத்தாலும் வடமாகாண சபை உறுப்பினர்களால் அதை கொடுத்தும் குடிக்க மாட்டார்கள் என்ற ஒரு கருத்தை சொல்லியிருந்தீர்கள். உண்மையில் இது இந்த திட்டமிடலில் நான் நினைக்கிறேன் பாரிய பிழை இருக்கின்றது என்று. அந்த பஸ் நிலையம்
This bus stand was built in the earlier regime, right? And they have selected the venue. Both CTB as well as the private bus owners, they don't want to come there. CTB says if private bus owners are coming, we will come there. So, but and the other thing, your trading community in Vavuniya, they don't allow all these people to leave that bus stand and come here. This is the problem. So this is an internal problem there in the north. So we don't want to interfere with that. Okay. Otherwise, we can put police and all that and do various things. But I am looking at the bigger picture. And I have asked all the CTB buses to come there. But the CTB buses are picking passengers from the other place, coming here and going there. So it is a struggle between the CTB and the private sector, supported by the your business community in Vavuniya. So you all should speak to them and settle this issue.
Garu amathuma heta Vavuniya enavada janavathuma heta enava aj je garu amathuma eka ema aavut ema katha karala thirne ganna puluwa ekai man
me degullen kavuruth eka kriya karanne ne. මොකද එතන ඉන්න අර වවුනියාවේ බස් ස්ටෑන්ඩ් එක වටේ ඉන්න කඩවල් වලින් මේ කොටෝම කෑම බීමයි වමේවා වාසි ලැබෙනවා. ඉතින් ඒක නිසා ඒගොල්ලෝ බස් ස්ටෑන්ඩ් එක වටේ ඉන්න කඩකාරයෝ කවුරුත් කැමති නැහැ මේ බස් ස්ටෑන්ඩ් එක අතෙන්ට යනවට. මේ වගේ ප්‍රශ්නයක් මෙතන තියෙන්නේ.
එමෙතුමත් තමයි තීරණයක් ගන්න ඕනේ අර අතපු බස් ස්ටෑන්ඩ් එකේ දැනට මොකද කරන්න පුළුවන්.
ඒක ගැන තීරණයක් ගන්න වෙනවා. ඉතින් හේතුව තියෙන්නේ බස් ස්ටෑන්ඩ් එක හදන අවස්ථාවේදී මේක කල්පනා කරන්න තිබ්බා.
අර පොලිස් ස්ටේෂන් එකේ බස් ස්ටෑන්ඩ් පැත්තට මාරු කරලා පොලිස් ස්ටේෂන් එකේ අතන බස් ස්ටෑන්ඩ් එකේ අතලා දුන්නා නම් ඒක ඒක ටවුන් එකේ මැද්දට තියෙන.
දැන් ඉතින් ආය හදන්න බෑනේ. දැන් ඒක එක සැරයක් මෙච්චර වියදම් කරලා හදලා ඔය කාලයක් යනකොට ඔක ටිකෙන් ටික හරියයි.
නන්රි ගෞරව අමචර අවර්ගලේ වවුනියා බස් නිලයම් නීණ්ඩ කාලමාගවේ ஒரு கேள்விக்குறியாக இருந்து வருகிறது. அந்த வகையில் நான் இந்த விடயத்தை அமைச்சருடைய கவனத்திற்கு கொண்டு வந்தேன். கௌரவ அமைச்சர் அவர்களே, இலங்கை போக்குவரத்து சபையினுடைய சேவை வடக்கில் நான் நினைக்கிறேன் ஒரு ஆக பிழை சொல்வதாக இல்லை. ஓரளவு மற்ற மாகாணங்களுடன் ஒப்பிடும்போது ஓரளவு வருமானத்தோடு தான் வடபிராந்திய போக்குவரத்து சபை இயங்கிக் கொண்டிருக்கிறது. ஆனால் வடபிராந்திய போக்குவரத்து சபையில் பல வெற்றிடங்கள் இருக்கிறது. கௌரவ அமைச்சர் அவருடன் நான் நேரடியாகவும் கதைத்திருந்தேன். பல வெற்றிடங்கள் இருக்கிறது. அந்த வெற்றிடங்களை நிரப்புவதற்கு அமைச்சர் அவர்கள் முன்வர வேண்டும். நான் நினைக்கிறேன் மற்ற மாகாணங்களுக்கு அந்த வெற்றிடங்கள் நிரப்பப்பட்டு கொண்டிருக்கிறது. வடமாகாணத்தில் இன்னும் வெற்றிடங்கள் நிரப்பப்படவில்லை. நான் நினைக்கிறேன் கடந்த காலத்தில் கடந்த ஆட்சியில் அரசியல் ரீதியாக பல சாரதிகள் நடத்துனர்கள் உள்வாங்கப்பட்டிருக்கிறார்கள். அதன் நிமித்தம் கௌரவ அமைச்சர் அவர்கள் அந்த தற்போது அதை மேற்கொள்வதில்லை என்ற முடிவெடுத்ததாக அமைச்சனுடைய செயலாளர் குறிப்பிட்டிருந்தார். செயலாளர் அல்ல, இலங்கை போக்குவரத்து சபையினுடைய தவிசாளர் குறிப்பிட்டிருந்தார். அந்த வகையில் நான் கௌரவ அமைச்சரிடம் விநியமாக கேட்டுக்கொள்வது, அந்த வெற்றிடங்களை நிரப்ப வேண்டும். வெற்றிடங்களை நிரப்பும்போது அந்தந்த மாவட்டத்தில் இருக்கின்ற, குறிப்பாக வவுனியா, மன்னார், கிளிநொச்சி, முல்லைத்தீவு, யாழ்ப்பாணம் போன்ற மாவட்டங்களில் இருக்கின்ற நடத்துனர் சாரதிகளை அதற்கு வேலைக்கு அமர்த்த வேண்டும். அந்த வேலைக்கு அமர்த்துகின்ற போது தயவுசெய்து புனர்வாழ்வு பெற்ற இளைஞர்களை உள்வாங்க வேண்டும் என்பது எனது விநியமான வேண்டுகோள். அவர்கள் புனர்வாழ்வு பெற்றாலும் மக்களோடு ஜனநாயக ரீதியில் பயணிப்பதற்கு அவர்களுக்கு வாய்ப்பை வழங்கி கொடுக்க வேண்டிய பொறுப்பு அரசாங்கத்துக்குரியது. அந்த வகையில் அவர்கள் சில வேளைகள் தங்களுடைய யுத்த கால அந்த ஓயல் பரீட்சை எடுக்கின்ற காலத்தில் அவர்கள் யுத்தத்தில் ஈடுபட்டிருந்தால் அந்த ஓயல் பரீட்சை பெறுபவர்கள் அவர்களிடம் இருக்காது. தயவுசெய்து கௌரவ அமைச்சர் அவர்களே, நீங்கள் ஆட்களை தெரிவு செய்கின்ற போது அந்த ஒரு பரிந்துரையை நீங்கள் தவிசாளருக்கு வழங்கினால் மிகவும் ஒரு அந்த புனர்வாழ்வு அளிக்கப்பட்டதன் அர்த்தம், உண்மையான அர்த்தம் அதாகத்தான் இருக்கும். வெறுமனே புனர்வாழ்வு அளிக்கப்பட்டு விட்டார்கள் என்று நாங்கள் அவர்களை வீதியில் விட்டால் அவர்கள் என்ன செய்வதென்று தெரியாமல் ஒரு ஜனநாயக வழிக்குள் அவர்கள் கொண்டு செல்வது மிகப்பெரிய கடினம். அவர்களுக்கு ஜனநாயக வழியில் வாழ்வதற்குரிய வாழ்வாதார உதவிகளை அவர்களுடைய திறமைக்கேற்றவாறு, அவர்கள் நல்ல திறந்த திறமையானவர்கள், பல துறையிலேயும் சாதனை படைத்தவர்கள், ஆகவே அவர்களுக்கு முன்னுரிமை அளிக்கப்பட வேண்டும் என்று நான் இந்த நேரத்தில் கௌரவ அமைச்சரை கேட்டுக்கொள்கின்றேன். கௌரவ அமைச்சர் அவர்களே, நான் ஒரு விடயம் குறிப்பிட வேண்டும். நான் நேரே குறிப்பிட்டால் நல்லா இருக்கும், ஆனால் எனக்கு உங்களை சந்திப்பதற்கு நேரங்கள் கிடைப்பதில்லை, எனக்கு கிடைப்பதில்லை, அமைச்சரை சந்திப்பதற்குரிய வாய்ப்புகள் கிடைப்பதில்லை. அந்த வகையில் நான் இந்த விடயத்தை இந்த சபையில் கூற விரும்புகின்றேன். வட பிராந்திய போக்குவரத்து சபையினுடைய முகாமையாளர் ஒரு அனுராதபுரத்தை சார்ந்தவர். நான் நினைக்கின்றேன் வட பிராந்திய போக்குவரத்து சபையினுடைய சபைக்கு பிராந்திய முகாமில் இருக்கின்ற தகுதி வடமாகாணத்தில் பலர் இருந்தும் அது வேறு அனுராதபுரத்தில் இருக்கிற ஒரு நபருக்கு வழங்கப்பட்டிருக்கிறது. அவர் வட பிராந்திய முகாமையாளர் பணிமனை யாழ்ப்பாணத்தில் தான் இருக்கிறது. ஆனால் அவர் வந்து தற்பொழுது வவுனியாவில் காரியாலயம் அமைத்து அங்கு தங்கியிருக்கின்றார். இதில் அண்மையில் நடந்த ஒரு மிகப்பெரிய பெரிய ஒரு வேதனையான விடயம், பிராந்திய முகாமையாளருக்கு ஸ்ரீலங்கா சுதந்திர கட்சியினுடைய வவுனியா மாவட்ட அமைப்பாளர் பதவி கொடுக்கப்பட்டிருக்கிறது. கௌரவ அமைச்சர் அவர்களே, வட பிராந்திய போக்குவரத்து முகாமையாளர் ஒரு கட்சியினுடைய அமைப்பாளராக இருக்க முடியுமா என்பதையும் நான் கௌரவ அமைச்சருக்கு கவனத்தை கொண்டு வர விரும்புகின்றேன். ஏனென்று சொன்னால் தேர்தல்கள் அண்மிக்கின்ற நேரத்தில் ஒரு மக்கள் சேவைக்கு, வடமாகாணத்தில் மக்கள் சேவைக்கு பொறுப்பாக இருக்கின்ற ஒரு அதிகாரி ஒரு மாவட்டத்தினுடைய கட்சி அமைப்பாளராக இருந்தால் எப்படி அவர் சரியான முறையில் மக்களுக்கு சேவை செய்ய முடியும் என்பதை கௌரவ அமைச்சருடைய கவனத்திற்கு கொண்டு வர விரும்புகின்றேன். தங்களுடைய கட்சியினுடைய அமைப்பாளராக 10 நாட்களுக்கு முன்பு அவருக்கு பத்திரம் அவருக்கு வழங்கப்பட்டிருக்கிறது, வவுனியா மாவட்ட சுதந்திர கட்சியினுடைய அமைப்பாளர். நான் நினைக்கிறேன் அவர் வவுனியா மாவட்டத்திற்கு எந்தவிதமான ஒரு சம்பந்தமும் இல்லாதவர். இருந்தாலும் சிடிபியினுடைய முகாமையாளராக இருக்கின்ற, பிராந்திய முகாமையாளராக இருக்கின்ற காரணத்தினால் அவருக்கு அந்த அமைப்பாளர் பதவி கொடுக்கப்பட்டிருக்கிறது. இது ஜனநாயகமா என்பதையும் கௌரவ அமைச்சருக்கு தெரியப்படுத்த விரும்புகின்றேன். ஏனென்று சொன்னால் 2013 மாகாண சபை தேர்தல் வடக்கில் நடைபெறுகின்ற போது பல மஹிந்த ராஜபக்சேனுடைய அரசாங்கம், குறிப்பாக பசில் ராஜபக்சே வட பிராந்திய வட மாகாணத்தில் பல முயற்சிகளை செய்தார். அரசியல் ரீதியாக அதிகாரிகளை பயன்படுத்தி தங்களுடைய கட்சி வெல்ல வேண்டுமென்று எவ்வளவோ எல்லாம் செய்ய முடியுமோ அவ்வளவெல்லாம் செய்தார்கள். ஆனால் மக்கள் தெளிவாக தமிழ் தேசிய கூட்டமைப்புக்கு வாக்களித்தார்கள். தம் மக்களுடைய நோக்கம் எங்களுடைய இனம் இன அடையாளம் காப்பாற்றப்பட வேண்டும், எங்களுடைய தமிழ் மக்கள் கௌரவமாக வாழக்கூடிய வகையில் ஒரு அரசியல் தீர்வு இந்த நாட்டில் வர வேண்டும் என்பது எங்களுடைய மக்களுடைய மனங்களில் இருக்கின்ற விருப்பம். ஆகவே இந்த இரண்டு அரசாங்கங்களும் தேசிய அரசாங்கமாய் இன்று இந்த நாட்டை வழிநடத்துகின்ற போது ஒரு கட்சியினுடைய அமைப்பாளராக ஒரு அதிகாரி எப்படி இருப்பதென்பதையும் கௌரவ அமைச்சருடைய கவனத்திற்கு நான் மீண்டும் கொண்டு வருகின்றேன். ஏனென்று சொன்னால் இது இனிவரும் காலங்களில் மிகப்பெரிய ஒரு பாரதூரமான விளைவை ஏற்படுத்தும். அதற்கு முதல் ஒன்று அவர் அமைப்பாளராக இருக்க வேண்டும் அல்லது பிராந்திய முகாமையாளராக இருக்க வேண்டும். பிராந்திய முகாமையாளர் அமைப்பாளராக இருப்பதை மட்டும்தான் நான் எதிர்க்கின்றேன். அவர் அமைப்பாளராக இருந்தால் பிரச்சனை இல்லை, வேறு ஒரு பிராந்திய முகாமையாளரை போட்டுட்டு அவரை அமைப்பாளராக வைத்தால் எங்களுக்கு எந்த விதமான மாற்று கருத்தும் இல்லை. ஆகவே நான் கூறின விடயங்கள் கௌரவ அமைச்சர் அவர்களே நீங்கள் சற்று கவனம் எடுக்க வேண்டும். வவுனியா பஸ் நிலையம் எங்களுடைய வட பிராந்தியத்தில் இருக்கின்ற வெற்றிடங்கள், அதற்கு முன்னால் புனர்வாழ்வு பெற்ற இளைஞர் ஜுவதிகள் இளைஞர்களுக்கு அந்த வேலைவாய்ப்பை பெற்றுக் கொடுத்தால் உண்மையில் அவர்களுடைய உண்மையாக அரசாங்கம் புனர்வு அளிக்கப்பட்டது, அப்போது தான் அவர்கள் உணர முடிவார்கள். அடுத்ததாக இந்த வட பிராந்திய முகாமையாளரது அமைப்பாளர் மூன்று விடயங்களையும் கௌரவ அமைச்சரவர்களை உங்களுடைய கவனத்திற்கு நான் கொண்டு வருகின்றேன். நீங்கள் இன்று கொண்டு வந்த முன்மொழிவுகள் உண்மையில் எங்களுடைய நாட்டிற்கு அவசியமானவை. இந்த நாட்டில் விபத்துகள் அதிகரித்து செல்கின்றது. ஆகவே உங்களுடைய முன்மொழிகளை நான் வரவேற்கின்றேன். அதே நேரத்தில் இந்த மூன்று விடயங்களையும் எங்களுடைய வன்னி மாவட்ட பாராளுமன்ற உறுப்பினர் என்ற வகையில் மக்கள் பிரதிநிதி என்ற வகையில் உங்களிடம் இந்த கருத்தை என்னுடைய கோரிக்கையை முன்வைக்கின்றேன். இந்த கோரிக்கை தயவுசெய்து கவனம் எடுத்து இதற்குரிய நடவடிக்கைகளை இனிவரும் காலங்களில் மேற்கொள்வீர்கள் என்று நம்பி வாய்ப்புக்கு நன்றி.
நளின் பண்டார
கரு நியோஜ கதாநாயக துணை அவஸ்தாவ லபாதிவு சம்பந்தி சுதந்திரம் விசேஷம் மோட்டர் ரத பிரவாகன பணத்தை அட்டத்தை அப்பே கரு நிமால் சிறிது பாரசீல மெத்துமா மெத்துமா எதிர்பார்க்கிற நியோக சம்பந்த கத்தாரிலையும் சத்துட்டாக் அப்படி தன்னவா விசேஷம் கொழம நகர அது தடி ரத்தவாகன ததபதையாக கேத்துவேன் ரட்டை ஆர்த்திகேட்ட இவகேம ரக்கியாக்கரண ஜனதாவுக்கு ஜனஜீவித்தேட்ட எதினதா கொழம நகரேட்டு பேசின ஜனதாவுக்கு ஜனஜீவித்த தேவந்த பஹராக் விழாத்தீனும் ரட்டை ஆர்த்திக விசேஷம் ரட்டை வடக்கிற ஜனதாவுக்கு காலைய இவகேம ஆர்த்திகேட்ட தேவந்த பலப்பேமக் மேத்துலிங் எல்லாம் தீரும் விசேஷம் அப்படி தன்னவா அப்படி கிராமிய பிரதேச நியோஜனக்கர மந்திரி விதியேட்ட த்ரீவில்லக்காம கமே ஆர்த்திகேட்டு த்ரீவில்லக்கு கொஹமத பலப்பாடினி கொழம்பு நகரே ஆர்த்திகேட்டு கொஹமத த்ரீவில்லக்கு பலப்பாடினிக்கினு காரணி விசேஷம் கமே ஆர்த்திகேட்டு த்ரீவில்லக்கிங் வேணும் சேவைய அதி மகாத் கமே கோவியாகி அவசியத்தாவேட்டு கமே ஸ்வன்ரக்கி ஆக்கர்ன ஜனதாவுக்கு அவசியத்தாவட்டு கமே லெடெக் தூக்க கதுனாம கமியாகி ரோஹாலட்ட தக்வா தமங்கே ரோகியாக இணையாம சந்தாத்தின் அவசியத்தாவேட்டு அப்போ த்ரீவில் சகோதரங்கின சேவை அதி மகத் நமது கொழம நகரே மீ தத்தே அது அனுப்பத்த ஹரலா தீனும் தீனிசா மாம கரு நிமால் சிபால் சில்லா மெத்துமாட்டு கீனோ எம் கிசி டிஸ்ட்ரிக் மட்டமே இவனத்தா பலாத் மட்டமே எம் கிசி அதுநாகினி மக்கள் இக்க பலாத்தக்கட கொச்சர த்ரீவில் பிரமாணியாக தனட அவசியது வெடிப்புற தீனோனா எம் கிசி பலாத்துக்கு கொய் ஏ பலாத்து கொச்சர பிரமாணியாக வெடிப்புற தீரோதுக்கு இல்லை கோட்டாக்கிரமையாக கந்துனுங்க மிக எம் கிசி நியாமனி அக்கறான் விசேஷம் கொழம நகரேட்ட த்ரீவில் வெடிக்கினுக்கு அப்படி தானோ ஏன்னா ஏ பிரதேச நெவத்த த்ரீவில் லியாபதிச்சே நதரகரான் அனைக்கு டிஸ்ட்ரிக்டோட அவசியத்தாவே அணுவைத்தராக த்ரீவில் மேலாட்ட கெனேம பாலனைக்கிறான் ஏ துரிங்க அப்படி எம் கிசி நியாமனி அக்கறான் இட்ட அமத்தரோ கொழம்பு பிரதான நகரே ஆர்த்திகமே கட்டையுது மெஹேவன கொட்டச கலாம்பு பிஸ்னஸ் டிஸ்ட்ரிக்ட் எனக்கு அதுன கொட்டச கொள்ளு பிட்டிய கொழம்பு கொட்டுவ இவகேம ஏ ஆசிரித பிரதேசோடு அப்படி த்ரீவில் எம் கிசி பிரமாணியக்க நத்தரகிரி அக்கறான் புலம் மார்கோல எம் கிசி அதுநாகத் மார்கோல ஏ துலிங் அப்பிட்ட நியாமனி அக்கறான்ட புலம் விசேஷம் அப்பிட்ட புலுவான் சமார்கன்ற அசாதாரண கிரோனா ஏட்ட වෙනත් වාහනයකට යන්න ටැක්සියකට යන්න යම්කිසි බදු සහනයක් දෙන්න. නැනෝ කාර එකක් වෙන්න පුළුවන්, ඇල්ට කාර එකක් වෙන්න පුළුවන්, ත්‍රීවිල් එක අයින් කරනකොට එයාට බදු සහනයක් දීලා ගරු අමුතුමනි එයාට එතනින් ඉස්සරහට යන්න අවස්ථාව උදා කරලා දෙන්න පුළුවන්. අපි දන්නවා සමහරලාට පාරේ එක පේලියට ත්‍රීවිල් පහ හය යනවා. ඉතින් අපි රට විශාල වශයෙන් ආකර්ෂණීය වෙලා තියෙනවා සංචාරක කලාපයක් විදිහට. මේ සංචාරකයන්ට මේක සමහරලාට තදබදයක්, ව්‍යාපාරිකයන්ට තදබදයක්, කාලේ නාස්ති වීම. එනිසා මම හිතනවා මේ නියාමනයක් තුලින් අපේ රටේ විශේෂයෙන්ම ප්‍රවාහන පද්ධතියට දැවැන්ත බලපෑමක් කරන්න පුළුවන් වැඩ කරන ඇමතිවරයෙක් ඉදිරියේ අපි දන්නවා නිමල් සිරිපාල සිල්වත්තුමාට මේ වැඩේ කරන්න පුළුවන්. ඒ වගේම ඔබතුමා කතා කරා දුම්රිය වර්ජන ගැන. අතරම දුම්රිය වර්ජනය එදා තිබුණු දුම්රිය වර්ජන නම් අපි අර කාලෝපෙන්සක මහාචාර්යතුමා කිව්ව විදිහට අති දුර්ජන දුම්රිය වර්ජනය. එතනට සේවයට ආවිල්ලා දුම්රියට නැගලා හිටපු දුම්රිය මගින්ට සිද්ධ වුණා බහලා යන්න. ඉතින් ඒ වගේ අසාධාරණ දුම්රිය වර්ජන වලට මුණ දෙන්න මං හිතන්නේ ඔබතුමාට හයිය තියෙනවා. මේ ආණ්ඩුවට හයිය තියෙනවා. මොකද වෘත්තීය සමිති ව්‍යාපාරවල ඒවා මානුෂිකත්වයක් තියෙන්න ඕන. සාධාරණ තත්ත්වයක් තියෙන්න ඕන. තමන්ගේ ඉල්ලීම් සඳහා මේ ජනාධිපතිතුමාට මේ අගමැතිතුමාට එහෙම නැත්නම් අපේ අමතිතුමාට සාකච්ඡා කරන්න බාධාවක් නැහැ. එහෙම බාධා තිබුණු කාලයක් තිබුණා ජනාධිපති අගමැතිවරු ඒකාධිපති පාලක විදිහට කර කරපු කාලයක් තිබුණා. දැන් අද එහෙම නැහැ. ඊ අපි දැක්කා යාපනයේ උද්ඝෝෂණය කරපු පලාස්සම මන්ත්‍රී සිවාජිලිංගම් මහත්මයා එදාම කිව්වා ජනාධිපතිතුමා ඔබතුමාට අවස්ථාව දෙන්න සාකච්ඡා කරන්න කියලා. ඊයෙල්ල සාකච්ඡා කරා. එහෙම රටක් අපි හදලා තියෙනවා. ඒ නිසා මම හිතනවා මේ ගැන ඔබතුමාගේ අවධානය යොමු වෙයි කියලා. ඊට අමතරව අපි මතක් කරන්න ඕන දැන් අපි ඊයේ මහා විවාදයක් තිබුණා හයිවේ සම්බන්ධව. හැබැයි අපි දන්නවා සුද්ධ අපේ රටට ඇවිල්ලා අපේ කෘෂි ඇවිලි ආර්ථිකය අප රටට හඳුන්වා දුන්නට පස්සේ ඉස්සල්ලාම දුම්රිය මාර්ගයක් අඹේපුස්සට හදලා අඹේපුස්සෙන් පස්සේ නුවර බදුල්ල දක්වා දික් කරා. මොකද අපිට එච්චර වැදගත් අපේ මධ්‍යම පළාතේ ආර්ථිකය. හැබැයි අද සමහරු කෑ ගහනවා මධ්‍යම අධිවේගී මාර්ගය නතර කරන්න කියලා. ඉතින් එදා අපේ පාලනය කරපු අපේ රට පාලනය කරපු ඒ විදේශික පව අඳුරගත්ත මධ්‍යම පළාත රටේ ආර්ථිකයට කොයිතරම් බලපෑමක් කරනවද කියන කාරණේ. ඒ නිසා මම හිතනවා මධ්‍යම අධිවේගී මාර්ගයට කෑ ගහන අය ඒ ගැනත් හිතලා කටයුතු කරොත් හොඳයි. මොකද දැන් කියනවා සමහරු කියනවා පරිසර හානියක් සිදු වෙනවා කියලා. එදා ඔය දුම්රිය මාර්ගයේ හදලා දැන් වසර මං හිතන්නේ 140ක් 150ක් විතර වෙනවා. අපි කියනවා පරිසර හානියක් වෙලා තියෙනවද කියලා. බොහොම සුන්දර ඉතාම මනරම් මාර්ගයක් බවට පත් වෙලා තියෙනවා ඒ දුම්රිය මාර්ගයේ. කිසිදු පරිසර හානියක් නැහැ. ඒ නිසා හරි නිවැරදි පරිසර අධ්‍යයනයකින් පරිසර අධ්‍යයනයකුත් එක්ක කරන ව්‍යාපෘතියක් රටට හානියක් වෙන්නේ නැහැ. අපි දන්නවා රාජපක්ෂ යුගයේ හයිවේ හැදුවා. හැබැයි ඒ වගේ හරි පරිසර වාර්තා තිබුණ නැහැ. මෙතන කොට්ටා ඉදන් පටන් ගදාම මාතරට නැකන් එක වයඩක්ට් එකක් නැහැ. තනිකර අපේ කිරියල් ඇමතිතුමා කියනා වගේ එක ඩෑම් එකක ආකාරයෙන් හදලා තියෙනවා. නමුත් අපි කුරුණෑගල දක්වා යන හයිවේ එකේ කුරුණෑගල දක්වා කිලෝමීටර් 72ක් තියෙනවා. 76ක් තියෙනවා. ඒකෙන් 125ම වයඩක්. හැබැයි අර දකුණු අධිවේගී මාර්ගයේ ප්‍රදේශ තරම් ගංගතුර අවදනමක් අපේ කොහොමවත් නැහැ. අපේ මාවය අත්තනගලුවේ කවදාවත් ගම් වතුර තත්ත්වයකට බලපාපු ප්‍රදේශ නෙමෙයි. එහෙනම් අපි නිවැරදි පරිසර අධ්‍යයනයක යුතුව කරපු මාර්ග පද්ධතියක් විදිහට කරන මාර්ග පද්ධතියක් විදිහට අපිට හඳුන්වන්න පුළුවන්. ඒ වගේම තව කාරණයක් කියන්න ඕන මේ රට ගිනි තියන අය ගැන. දැන් ඊයේ අපි දැක්කා මහානායක ස්වාමීන් වහන්සේලාවත් අවභාවිතා කරුවා මේ සමහර මාධ්‍ය සහ මේ ජඩ දේශපාලන ව්‍යාපාර. මහානායක ස්වාමීන් වහන්සේ අවභාවිතා කරනවා මේ නව ව්‍යවස්ථාව සම්බන්ධව. ඒවට විරුද්ධව අපි කතා කරනවා රෝගපත්තුමා මේක බොහොම පැහැදිලිව තුමාගේ ස්ථාවරය කිව්වා. අපි ව්‍යවස්ථාවක් හදලා නැහැ. තව කෙටුම් පතක් විතරයි තව සාකච්ඡාවට භාජනය වෙනවා. මේක විවාදයට භාජනය කරනවා. මේ පාර්ලිමේන්තුවේ 3-2 ගන්නවා. රට තුළ ජනමත විචාරණයක් තියෙනවා. තව හත්ගව්වක් තියෙනවා. මේ ව්‍යවස්ථාව අවසාන ව්‍යවස්ථාව සම්මත වෙලා එළියට එන්න. ඒ එළියට එන්න කලින් ව්‍යවස්ථාවක් එපා කියලා කෑ ගහනවා. ඒ නිසා මම හිතනවා මේ රට අරාජක කරන්න උත්සාහ කරන අය තමයි මෙහෙම කෑ ගහන්නේ. අනිත් එක මැතිවරණයක් ගැන දිනේෂ් ගුණවර්ධන මහත්තයා කිව්වා. මැතිවරණ වැඩියෙන්ම ඕන කාටවත් නෙමෙයි අපිට. මේ ආණ්ඩු පක්ෂය අපිට. අපේ ප්‍රාදේශීය දේශපාලඥයෝ අපේ පහළ ඉන්න නායකින්ට ඔටුනු පළන් දාන්න තියෙන අවස්ථාව තමයි ප්‍රාදේශීය මැතිවරණේ. මේකට අපි කිසිසේත්ම බය නැහැ. අද රෑ කියනවා හෙට උදේ මැතිවරණය ප්‍රකාශපත් කළොත් ඒක තමයි අපිට තියෙන වඩා වැදගත්ම සතුටුදායක ආරංචිය. මොකද අපේ ගමේ මිනිස්සු ලෑස්තිලා ඉන්නවා මැතිවරණය සඳහා. ඒකෙන් දිනන්න පුළුවන් මැතිවරණයක් කියලා ගමේ දන්නවා. හැබැයි මේගොල්ලෝ මේගොල්ලන්ගේ ඔය පොම්බල තියෙන පිම්බිල්ල ඉවර වෙන දවස තමයි මැතිවරණේ. ඒ නිසා අපි මැතිවරණට බය නැහැ. මේගොල්ලෝ උත්සාහ කරනවා අපි මැතිවරණට බයයි. ඒ නිසා මැතිවරණ පස්සට දානවා කියලා මතයක් රටතොල ස්ථාපිත කරන්න. ඒක කිසිසේත්ම සත්‍යක් නෙමෙයි ගරු මුරසුදු අපේ නියෝජ්‍ය කතානායකතුමනි. අපිට මැතිවරණ අවශ්‍යයි. එක්සත් ජාතිපක්ෂේ බය නැහැ. එක්සත් ජාතිපක්ෂ මැතිවරණ බලාපොරොත්තුෙන් ඉන්නේ. එක්සත් ජාතිපක්ෂේ දන්නවා ජයග්‍රහණය කරන්න පුළුවන් කියලා. අපේ ගමේ මිනිස්සු දන්නවා අවුරුදු ගානාවක් හොරකම් කරපු ගම කාපු මිනිස්සුන්ට නැවත පාලනයක් දෙන්න ඕනේ නැහැ. බලයේ තියෙන එක්සත් ජාතිපක්ෂේ පිරිසුදු කණ්ඩායමකට තමයි ප්‍රාසවා මැතිවරණ ජයග්‍රහණය කරවන්න ඕනේ කියලා. ඒ නිසා මැතිවරණ වලට කිසිසේත්ම බය නැහැ. අපි පැහැදිලිවම කියනවා මැතිවරණයක් හෙට ප්‍රකාශ කරොත් අපි සූදානම් ඕන දවසක මැතිවරණයක් තියන්න. ඒ නිසා යම් කිසි න්‍යායාත්මක ප්‍රශ්න, තාක්ෂණික ප්‍රශ්න තියෙනවා නම් ඒවා ඉතාම කඩිනමින් ඉවර කරන්න කියලා අපේ විශේෂයෙන්ම අපේ පළාත් පාලන ඇමතිතුමාට කියනවා. මොකද අපිට තවදුරටත් බලාගෙන ඉන්න බෑ. අපි අවුරුදු දෙකක් බලන් හිටියා. අපිටත් අපේ රතු කට්ට පයින්නෝ, අපිටත් සිද්ධ වෙයි පාරට බහින්න, අපිටත් සිද්ධ වෙයි උද්ඝෝෂණය කරන්න, අපිටත් සිද්ධ වෙයි ජනාධිපතිතුමාට බලපෑම් කරන්න. තවදුරටත් මැතිවරණ පරක්කු වෙනවා නම් සාධාරණ හේතුවකින් තොරව. ඒ නිසා අපි බලාපොරොත්තු වෙනවා ජනවාරි මාසේ අනිවාර්යයෙන් මැතිවරණ තියයි කියලා. ඒ බලාපොරොත්තු වෙන්නේ වෙන මොකුත් හින්දා නෙමෙයි, අපිට ජයග්‍රහණය කරන්න අවශ්‍යයි. අපිට මැතිවරණයක් තුලින් අපි මෙච්චර කාලයක් කරපු වැඩ අපේ ගම තුල සහතික කරගන්න අවශ්‍යයි. අපේ මන්ත්‍රීවරුන්ට තමන්ගේ ගෝල බාලයෝ ටික ජයග්‍රහණය කරලා ඒගොල්ලන්ට ඔටුනු පළඳවන්න අවශ්‍යයි. අද වෙලා තියෙන අපිට තමයි සේරම ප්‍රාදේශ සභාවේ ලයිට් එක දාන එකත් පාර්ලිමේන්තුවෙන් අපිට කතා කරන්නේ, කානු සුද්ධ කරන එකත් අපිට කතා කරන්නේ, බෝකෝ කැඩිච්ච එකත් අපිට කතා කරන්නේ. හැබැයි අපේ පල්ලහැයින් අපේ නායකයෝ ටික ප්‍රාදේශ සභාවලට පත් කරගත්තොත් අපිට පුළුවන් අපේ මේ ජාතික දේශපාලනය තුල කරන්න පුළුවන් වැඩ ටික කරලා අපේ නායක ටිකට, අපේ ගමේ නායක ටිකට ඒ වැඩ ටික බාර දෙන්න. ඒ නිසා පැහැදිලිව අපි කියනවා ඔය උඩපණින අයට මැතිවරණයෙන් පස්සේ ප්‍රතිඵල බලා ගන්න පුළුවන් වෙයි කෙරුවාව. අපි දන්නවා මේ රටේ ජනතාව බොහොම බුද්ධිමත් ජනතාවක්. සමහරු හිතන් ඉන්නවා මෝඩයෝ කියලා. සමහරු හිතන් ඉන්නවා අන්දන්න පුළුවන් වෙයි කියලා. හැබැයි එහෙම නැහැ. මේ අවුරුදු දෙක තුල මේ ආණ්ඩුව කරපු කේපු දේවල් තරාජියකට දාලා බැලුවොත් අවුරුදු 10ක් තුල මහින්ද රාජපක්ෂ මහත්මයා කරපු කේවල දේවලුත් එක්ක මේක අහසට පොළොව වගේ. ඒ නිසා පැහැදිලිවම කියනවා රට තුල අපි නීති හැදුවා, සාමය හැදුවා, අපේ රාජ්‍ය යාන්ත්‍රණය ශක්තිමත් කරුවා, අප රට සංවර්ධනය කරන්න අවශ්‍ය මාවතට අරගෙන ගියා, දූෂණය හොරකම නැතර කරුවා, ස්වාධීන කොමිෂන් ටික දැම්මා. මොකද අපිට මැතිවරණ දිනන්න බය නැහැ, ස්වාධීන කොමිෂන් දාන්නේ නැහැ. ජනාධිපතිතුමාගේ බලතල අඩු කරලා ප්‍රජාතන්ත්‍රවාදය තහවුරු කරා. ඒ නිසා මම හිතන්නේ ගරු නියෝජ්‍ය කතානායකතුමනි අපිට මේව කරලා ඒක ජනතාවගේ සහතිකයට, ජනතාවගේ විශ්වාසයට තහවුරු කරගන්න තියෙන අවස්ථාව තමයි මැතිවරණ. ඒ නිසා මම හිතනවා මේ මැතිවරණ ඉක්මනට එයි කියලා. මම හිතන්නේ ඔබතුමා මට ලබා දුන්නු කාලයට ස්තුතිවන්ත වෙමින් මම නවතිනවා. ඔබතුමාට ස්තුතියි.
දිවාහාරය සඳහා පාර්ලිමේන්තුව අත්හිටවන යලිත් 1:30ට නැවත අපි මුණගැහෙනවා.